જય જિનેન્દ્ર. 24 તીર્થંકર પુરાણમાંથી આજે આપણે 20મા તીર્થંકર શ્રી મુનિસુરત ભગવાનનું જીવનચરિત્ર વાંચશું. ભગવાન મુનિસુરત ઉત્તમ જ્ઞાન ચારિત્ર સંપન્ન એવા હે મુનિસુરત દેવ, આપને નમસ્કાર હો. મિથ્યાત્વરૂપ કાળા સર્પના દંશથી મૂર્છિત ને અવ્રતના કીચડમાં ફસાયેલા જીવોને આપે સમ્યક જ્ઞાનરૂપી ગરુડ રત્ન વડે સચેત કરીને સુવ્રતોના પવિત્ર આચરણમાં સ્થિર કર્યા છે. આપની ઉપાસના અમને પણ જ્ઞાન સંપન્ન સુવ્રતરૂપ બનાવો, જેથી મોક્ષ માર્ગની પૂર્ણતા વડે મોક્ષ પદને સાધીએ. હે મુનિસુરત દેવ, આ પૂર્વભવમાં હરિવરમાં રાજા હતા અને આ ભરત ક્ષેત્રની જે ચંપાપુરીમાં ભગવાન વાસુપૂજ્ય તીર્થંકર થયા તે જ નગરીમાં આપ રાજ્ય કરતા હતા. આપ જેમ બ્રહ્મ શત્રુઓને જીતવામાં વીર હતા, એમ અંતરના મોહ શત્રુને જીતવામાં પણ વીર જ હતા. રાજ વચ્ચે રહીને પણ રાગને ચેતનામાં પ્રવેશવા દેતા ન હતા, તેથી રાગ વગરની આપની ચેતના મોક્ષને સાધવાનું કામ કરતી હતી. એકવાર ઉદ્યાનના માળીએ આવીને આપને શુભ સમાચાર કહ્યા કે હે દેવ, આપણી નગરીમાં મુનિરાજ અનંત વીર્ય પધાર્યા છે. તે સાંભળતા જ આપને મહાન નિધાનની પ્રાપ્તિ કરતાંય વધારે હર્ષ થયો. આહા, એ મુનિરાજ શુદ્ધ કેવડી હતા! તેમના દર્શનથી આપને પરમ પ્રસન્નતા થઈ. ખરેખર વિતરાગી ગુરુઓના સમાગમથી ભવ્ય જીવને જેવું સુખ થાય છે, તેવું સુખ જગતના બીજા કોઈ પદાર્થથી થતું નથી. હે દેવ, મુનિરાજના ચરણોમાં આપની ચેતના એવી ઉલ્લસિત થઈ કે તત્ક્ષણ દર્શન મોહનો ક્ષય કરીને આપ ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા. એ શ્રુત કેવડી પ્રભુના શ્રીમુખથી આપે અસ્તિ નાસ્તિ સ્વરૂપ અનેકાંત તત્વનો મધુર ઉપદેશ સાંભળ્યો, મોક્ષ સુખનું અદ્ભુત વર્ણન સાંભળ્યું, તેમજ તે મોક્ષના સાક્ષાત્કારણ રૂપ વિતરાગ ચારિત્રનો મહિમા સાંભળ્યો, અને તેથી આપનું ચિત્ત સંસારથી વિરક્ત થયું ને મોક્ષ સુખને સાધવા માટે વેગવાન બન્યું. તરત તે અનંત વીર્ય ગુરુ પાસે આપે જિન દીક્ષા લીધી. ધ્યાનમાં આપના પરિણામ અતિ વિશુદ્ધ થયા. આપને 11 અંગનું જ્ઞાન ખીલ્યું, તેમજ દર્શન વિશુદ્ધિ વગેરે 16 ઉજ્જવળ ભાવનાઓ વડે તીર્થંકર પ્રકૃતિ પણ બંધાણી. ત્યારબાદ સંલેખનાપૂર્વક દેહ છોડીને આપ 14મા પ્રાણત સ્વર્ગમાં ઇન્દ્ર થયા. અસંખ્યા વર્ષો સુધી તે દેવલોકના દિવ્ય વૈભવો વચ્ચે પણ આપ આત્મજ્ઞાન સહિત હતા. એ રીતે મોક્ષના આરાધકપણે દેવલોકનો અંતિમ ભાવ પૂરો કરીને હવે આપ તીર્થંકરપણે મનુષ્યલોકમાં અવતરવાની તૈયારી થઈ. પ્રભો, આપના અવતારનો મંગલ ઉત્સવ જોવા માટે અમે તે નગરીમાં પહોંચી જઈએ કે જ્યાં આપ અવતરવાના છો. રાજગૃહી નગરીમાં મુનિસુરત અવતાર. આ છે રાજગ્રહી નગરી. ત્યાં હરિવંશના રાજા સુમિત્ર રાજ્ય કરે છે, કે જે વંશમાં ભગવાન શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ તીર્થંકરો થયા ને મુનિસુરતનાથ તથા નેમિનાથ તીર્થંકરો થવાના છે. તે મહારાજા સુમિત્રની મહારાણીનું નામ સોમાદેવી. સોમાદેવી સુંદર હતી, ભર યુવાન હતી, પણ હજી સુધી તેણે પુત્ર સુખ જોયું નહોતું. સંતાનના અભાવે તેનું ચિત્ત અશાંત રહેતું હતું. મહારાજા સુમિત્ર તેને સમજાવતા હતા કે હે દેવી, તું ધૈર્ય રાખ, દુઃખી ન થા. જે કાર્ય માત્ર દૈવને આધીન છે તેની ચિંતા કરવી વ્યર્થ છે. મુમુક્ષુ જીવે દૈવ સાધ્ય પદાર્થની ચિંતા કરવાને બદલે ધર્મ સાધનામાં પોતાનો પ્રયત્ન જોડવો જોઈએ. આ પ્રકારે મહારાણી સોમાદેવીનું ચિત્ત કંઈક શાંત થતું હતું ને તે પોતાનું ચિત્ત ધર્મ સાધનામાં જોડતી હતી. એવામાં એક આશ્ચર્યકારી બનાવ બન્યો. મહારાજા સુમિત્ર તથા સોમાદેવી રાજમહેલમાં બેઠા હતા ને પુત્ર પ્રાપ્તિ ક્યારે થશે તેની ચર્ચા કરતા હતા. ત્યાં તો એકાએક આકાશમાંથી ઉત્તમ રત્નોની વૃષ્ટિ થવા લાગી. આ શું થયું એમ વિસ્મય પામીને ઊંચે આકાશમાં નજર કરે છે, ત્યાં તો આકાશમાંથી દેવીઓ ઉતરીને તેમને વંદન કરવા લાગી। તેમનું વિસ્મય ઓર વધી ગયું ત્યારે દેવીઓએ કહ્યું કે હે માતા, અમે દિક્કુમારી દેવીઓ છીએ। 6 માસ પછી સ્વર્ગેથી ભીષ્મ તીર્થંકરનો જીવ આપના ઉદરમાં અવતરવાનો છે, તેથી ઇન્દ્ર મહારાજાએ અમને આપની સેવા કરવા મોકલી છે, ને રત્નવૃષ્ટિ પણ તે તીર્થંકરના જ પુણ્ય પ્રતાપે થઈ રહી છે। દેવીઓ પાસેથી આ અદ્ભુત વાત જાણીને રાજા રાણીના હર્ષનાદનો પાર ન રહ્યો। આહા, અમને પુત્રની પ્રાપ્તિ થશે અને વળી તે પણ તીર્થંકર થશે એમ જાણીને તેમનું હૃદય એવું પ્રસન્ન થયું કે જેવી પ્રસન્નતા રત્નત્રયની પ્રાપ્તિથી મુમુક્ષુને થાય। 6 મહિના બાદ અષાઢ વદ બીજની રાત્રે મહારાણી સોમાદેવીએ 16 મંગળ સ્વપ્નો જોયા અને તે જ વખતે તીર્થંકર થનાર મહાત્મા તેમના ઉદરમાં ઉતર્યા। ઇન્દ્રાદિ દેવો પણ તેનો ઉત્સવ કર્યો। ભવનવાસી દિક્કુમારી દેવીઓ સોમા માતાની સેવા કરે છે ને આનંદ પ્રમોદપૂર્વક દિવસો વીતી રહ્યા છે। 9 માસ બાદ ચૈત્રવદ દસમના દિવસે સોમા માતાએ જગતમાં અદ્વિતીય એવા પુત્રરત્નને જન્મ આપ્યો। 3 લોકમાં આનંદ છવાઈ ગયો। ઇન્દ્રોએ રાજગ્રહીમાં આવીને તીર્થંકરના જન્મનો મહાન ઉત્સવ કર્યો। રાજગ્રહી નગરી ધન્ય બની। ઇન્દ્રે બાલ તીર્થંકરનું નામ મુનિ સુવ્રત રાખ્યું। તેમના ચરણોમાં કાચબાનું ચિહ્ન હતું। મલ્લીના તીર્થંકર પછી 54 લાખ વર્ષ બાદ મુનિ સુવ્રત તીર્થંકર થયા। તેમનું આયુ 30,000 વર્ષ હતું। દેહનો રંગ મોરના કંઠ જેવો સુંદર હતો। અનેક દેશના રાજકુમારો તેમજ બાળક રૂપધારી દેવો સાથે અદ્ભુત ક્રીડા કરતા બાળપણ વિતાવીને એ બાલ તીર્થંકરે યુવાનીમાં પ્રવેશ કર્યો। અનેક ઉત્તમ રાજકન્યાઓ સાથે તેમના વિવાહ થયા। તેમને માટે વસ્ત્ર, આભૂષણ વગેરે ઉત્તમ ભોગ સામગ્રી દેવલોકમાંથી ઇન્દ્ર મોકલતા હતા, પરંતુ તે સામગ્રી પણ એ હોનહાર પરમાત્માને કાંઈ આશ્ચર્ય ઉપજાવતી ન હતી। જે અચિંત્ય અદ્ભુત આશ્ચર્યકારી ચૈતન્ય વૈભવ તેમના જ્ઞાનમાં વર્ધતો હતો, તેની પાસે બિચારા તે પુણ્ય વૈભવની તો શી કિંમત। 7,500 વર્ષે મુનિ સુરત કુમારનો રાજગ્રહીનો રાજસિંહાસને રાજ્યાભિષેક થયો। તેમણે 15,000 વર્ષો સુધી રાજગ્રહીમાં ઉત્તમ રાજ્ય કર્યું। તેમના રાજ્યમાં રાજગ્રહી તો વિશ્વ પ્રસિદ્ધ એક ધર્મનગરી બની ગઈ। આહા, ઇન્દ્ર જેની સેવા કરે એવા તીર્થંકર પોતે જ્યાંના રાજા હોય તે નગરીના મહિમાની તો શી વાત। મહારાજા મુનિ સુરતના આયુના જ્યારે 22,500 વર્ષ વીત્યા ત્યારે એકવાર ચૈત્રવદ દસમે તેમના જન્મનો મહાન દિવસ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો। રાજગ્રહી નગરીમાં ચારે કોર ઉલ્લાસનું વાતાવરણ હતું। બરાબર એ જ વખતે શું થયું કે રાજાના મુખ્ય હાથીએ ખાવા પીવાનું છોડી દીધું ને ઉદાસ થઈને બેઠો। ગજરક્ષકો ગભરાયા। તેઓ સમજી ન શક્યા કે આ ગજરાજને શું થયું છે, એટલે તેઓ તે હાથીને લઈને મહારાજા મુનિ સુરત પાસે આવ્યા ને કહ્યું કે હે મહારાજ, આજે આ હાથીને શું થયું છે તે અમે સમજી શકતા નથી। તે ખાતો પીતો નથી ને આંખ મીચીને સુનમૂન થઈને બેઠો છે। ત્યારે અવધિ જ્ઞાનથી તે હાથીના પૂર્વભાવને જાણીને મહારાજાએ કહ્યું, તેને કોઈ રોગ થયો નથી, ફક્ત મેઘ ગર્જના સાંભળીને તે હાથીને પોતાનું વન યાદ આવ્યું છે, તેથી જ તે ઉદાસ થયો છે। પહેલાં તે સુંદર વનમાં મુક્તપણે વિચરતો હતો, તેને બદલે આ બંધનમાં તેને ગમતું નથી। અરે, હાથી જેવા તિર્યંચોને પણ મુક્તિ ગમે છે, બંધન નથી ગમતું। વળી સાંભળો, આ હાથી પૂર્વભાવમાં તાલપુર નગરનો મોટો રાજા હતો, પોતાના કુળ અને ધન વૈભવનું તેને ઘણું અભિમાન હતું. એકવાર વૈભવના અભિમાનપૂર્વક તેણે જેને જે જોઈએ તે દાન કિમિચ્છક દાન દીધું, પણ તેમાં અજ્ઞાનપણે સુપાત્ર કે કુપાત્રને કાંઈ વિવેક ના કર્યો, તેમજ જૈન ધર્મનું સ્વરૂપ સમજવાની દરકાર ન કરી. તેથી અજ્ઞાન સહિતના તુચ્છ પુણ્યના પ્રભાવથી તે રાજા મરીને આ હાથી થયો છે. તેને પોતાની પૂર્વ સંપદાની કાંઈ ખબર નથી. માત્ર વનના વાતાવરણને યાદ કરીને તેણે ખાવા પીવાનું છોડી દીધું છે. પણ તમે કોઈ ચિંતા ના કરશો, હમણાં જ તે પ્રસન્ન થશે, એમ કહીને મહારાજા મુનિસુરતે મધુર વચનો વડે તે હાથીને પણ સંબોધન કર્યું. અરે ભવ્ય, તું જાગ, તારા આત્મહિતને સંભાળ, તે જેથી આ પશુ પર્યાયના દુઃખથી તારા આત્માનો છુટકારો થાય. હાથી તો પ્રભુના મધુર વચનો સાંભળીને મુગ્ધ બન્યો. તેનો આત્મા અપૂર્વ ભાવે જાગી ઉઠ્યો. આહા, આ પ્રભુ મને સંબોધીને આવી મધુર વાત કરે છે ને મારા પૂર્વભાવની વાત કરે છે, એમ તરત જ તેના અંતરમાં પરિવર્તન થયું. તેને પોતાના પૂર્વભાવનું સ્મરણ થયું. તે એકદમ શાંત થયો ને તે જ વખતે તેણે આત્મજ્ઞાન સહિત અણુવ્રત ગ્રહણ કર્યા અને પ્રભુ પ્રત્યે પરમ ઉપકાર બુદ્ધિથી સુંઢ નમાવીને નમસ્કાર કરવા લાગ્યો. હાથીની ચેષ્ટામાં અદ્ભુત પરિવર્તન દેખીને સૌ આશ્ચર્યચકિત બન્યા. ત્યાં તો એ જ વખતે એનાથી એ વધુ આશ્ચર્યકારી બીજી ઘટના બની. હાથીના વૈરાગ્યનો પ્રસંગ દેખીને મહારાજા મુનિસુરતને પણ એ જ વખતે જાતે સ્મરણ જ્ઞાન થયું. સમસ્ત સંસાર તથા રાજભોગોથી તેમનું ચિત્ત સર્વથા વિરક્ત થયું. જીન દીક્ષા માટે તેઓ પણ તૈયાર થયા. તીર્થંકર પ્રભુની દીક્ષાનો ઉત્તમ અવસર જાણીને પંચમ સ્વર્ગેથી લોકાંતિક દેવો રાજગ્રહીમાં આવ્યા ને પ્રભુના પરમ વૈરાગ્યની મહાન પ્રશંસા કરી. એકાએક આ પરિવર્તનથી રાજગ્રહીમાં સર્વત્ર આશ્ચર્ય અને વૈરાગ્યનું વાતાવરણ છવાઈ ગયું. ઇન્દ્ર આસન પણ ધ્રુજી ઉઠ્યા ને અપરાજિત પાલખી લઈને દેવો દીક્ષા કલ્યાણકનો ઉત્સવ કરવા રાજગ્રહીમાં આવી પહોંચ્યા. પોતાની જન્મતિથીએ જ એટલે કે ચૈત્રવદ દસમે પ્રભુ મુનિસુરત નાથે રાજગ્રહીના નીલવનમાં 1000 રાજાઓ સહિત દીક્ષા લીધી ને શુદ્ધ ઉપયોગે મુનિ થયા. ઉત્તમ વ્રતધારી એ મુનિસુરત મુનિરાજને આહારદાન વડે પ્રથમ પાળનું કરાવીને રાજગ્રહીના વૃષભસેન રાજા ધન્ય બન્યા. પ્રભુ મુનિસુરતનાથ મુનિદશામાં 1 વર્ષ રહ્યા ને શુદ્ધ આત્મધ્યાનના ઉત્તમ પ્રયોગ સહિત વિચર્યા. ચૈત્રવદ નોમે પ્રભુ પુનઃ રાજગ્રહી પધાર્યા ને ત્યાંના દીક્ષાવનમાં જ પોતાના ચૈતન્ય સ્વરૂપમાં ઉપયોગને એકાગ્ર કરીને પરમાનંદમાં મગ્ન થયા. ક્ષણમાં ક્ષપક્ષેણી વડે મોહનો ક્ષય કરીને કેવળ જ્ઞાન પામ્યા, અરિહંત પરમાત્મા થયા, શુદ્ધ થયા, બુદ્ધ થયા અને સમોસરણમાં 12 સભા વચ્ચે દિવ્ય ધ્વનિ વડે મોક્ષ માર્ગ રૂપ રત્નત્રય તીર્થનો ઉપદેશ કરીને તીર્થંકર થયા. પ્રભુના ઉપદેશથી અનેક ભવ્ય જીવો મોક્ષ માર્ગમાં લાગ્યા. ઇન્દ્રો પણ પ્રભુને પૂજવા ને ધર્મોપદેશ સાંભળવા રાજગ્રહીમાં ઉતર્યા. તીર્થંકર પ્રભુની ધર્મસભાથી અને તેમની દિવ્ય વાણીથી રાજગ્રહી નગરીની શોભા એવી અદ્ભુત બની ગઈ કે આજે પણ તે નગરી વિશ્વમાં એક પ્રસિદ્ધ તીર્થ તરીકે પૂજાય છે. ભરત ક્ષેત્રના એ 20મા તીર્થંકરની ધર્મસભામાં મલ્લીદેવ વગેરે 18 ગણધરો હતા અને તેના કરતાંય 100 ગણા એટલે કે 1800 તો કેવડી ભગવંતો તે ધર્મસભાના શ્રી મંડપની ઉપર આકાશમાં 5000 ધનુષ ઊંચે બિરાજતા હતા. સર્વજ્ઞ ભગવંતોના મેળાનું એ દ્રશ્ય કોઈ પરમ આહલાદકારી હતું. તે સિવાય બીજા અનેક રુદ્ધિધારી મુનિવરો મળીને કુલ 30000 મુનિરાજ હતા. 50000 આરિકા માતા હતા તથા આત્મજ્ઞાન સહિત અણુવ્રતધારી 1 લાખ શ્રાવકો ને 3 લાખ શ્રાવિકાઓ હતા. દેવોને તિર્યંચોની સંખ્યાનો તો પાર જ ન હતો. પ્રભુએ 7,500 વર્ષો સુધી તીર્થંકરપણે વિચરીને ભરત ક્ષેત્રના ભવ્ય જીવોને ધર્મરસનું પાન કરાવ્યું ને ભવ દુઃખથી છોડાવ્યા. જ્યારે પ્રભુનું આયુ 1 માસ બાકી રહ્યું ત્યારે તેઓ સંમેદ શિખર સિદ્ધિધામની નિર્જર ટૂંક ઉપર આવીને સ્થિર થયા. ને જ્યાંથી પૂર્વે અનંત અનંત તીર્થંકરોએ સિદ્ધગમન કર્યું છે તે ત્યાંથી તેઓ પણ સિદ્ધગમન કર્યું. માહવદ 12 પ્રભુ મોક્ષ પામ્યા. ઇન્દ્રોએ તે મોક્ષ પ્રાપ્ત સિદ્ધ પ્રભુની પૂજા કરીને મોક્ષનો મહોત્સવ કર્યો. મુનિ સુરતજીને રાજ કી નિર્જર ટૂ કહેજે, મનવચ તન કર પૂજહુ શિખર સમે દયજે. પૂર્વભાવમાં જેઓ ભરત ક્ષેત્રની ચંપાપુરીમાં હરિવરમાં રાજા હતા ને પછી ભરત ક્ષેત્રની રાજગૃહીમાં 20 તીર્થંકર થઈને હાલ મોક્ષપુરીમાં અનંત સિદ્ધોની સાથે બિરાજી રહ્યા છે તે પરમાત્માને નમસ્કાર હો, નમસ્કાર હો. આ રીતે 20 તીર્થંકર મુનિસુરત ભગવંતનું જીવનચરિત્ર પૂર્ણ થયું. ચક્રવર્તીઓ અને અર્ધ ચક્રવર્તીઓની ટૂંકી માહિતી. ભગવાન ધર્મનાથ તીર્થમાં મઘવા નામના 3જા ચક્રવર્તી અયોધ્યામાં થયા. તેઓ જીન દીક્ષા લઈ કેવળ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામ્યા. ત્યાર પછી 4થા સનતકુમાર ચક્રવર્તી હસ્તિનાપુરીમાં ધર્મનાથ પ્રભુના તીર્થમાં થયા. ઇન્દ્રે જેના રૂપની પ્રશંસા કરી છતાં તેનો મોહ છોડીને તેમણે અશરીરી મોક્ષ પદને જ સાધ્યું. ત્યાર પછી 16, 17, 18 એ 3 તીર્થંકરો પોતે જ 5મા, 6ઠા અને 7મા ચક્રવર્તી હસ્તિનાપુરીમાં થયા. હવે ત્યાર પછી અરનાથ પ્રભુના શાસનમાં સુભોમ નામનો 8મો ચક્રવર્તી થયો. ફળના સ્વાદની લોલુપતાથી સમુદ્ર વચ્ચે ધર્મની વિરાધના કરીને તે નરકે ગયો. 6ઠા બળદેવ વાસુદેવ પ્રતિવાસુદેવ ઈ છે નંદીસેન, પુંડરીક અને નિશુભ પણ અરનાથ પ્રભુના શાસનમાં થયા. તેમાંથી નંદીસેન મોક્ષ પામ્યા. ત્યારબાદ ભગવાન મલ્લીનાથ પ્રભુના તીર્થમાં પદ્મ નામના ચક્રવર્તી હસ્તિનાપુરીમાં થયા. તેઓ મોક્ષ પામ્યા. વાત્સલ્યમાં પ્રસિદ્ધ વિષ્ણુકુમાર તેમના જ પુત્ર હતા. 7મા બલભદ્ર, નંદીમિત્ર તથા નારાયણ તથા બલિન્દ્ર પ્રતિનારાયણ પણ એ જ તીર્થમાં થયા ને બળભદ્ર મોક્ષ પામ્યા. પછી મુનિસુરત પ્રભુના તીર્થમાં 10મા હરિસેન ચક્રવર્તી થયા. તે સર્વાત સિદ્ધિમાં ગયા અને રામ લક્ષ્મણ તથા રાવણ એ 8મા બળદેવ વાસુદેવ ને પ્રતિવાસુદેવ થયા. સીતા અંજના હનુમાન પણ એ જ કાળમાં થયા. રામ હનુમાન તો મોક્ષ પામ્યા. લક્ષ્મણ અને રાવણ ભવિષ્યમાં તીર્થંકર થઈને મોક્ષ પામશે.